namo arihantanam namo siddhanam namo ayariyanam namo uvajayanam namo lore sarvasahunam mangalam bhagavan diyo mangalam gautamo gani mangalam kunda kundaryo जैनधर्मोऽस्तु मङ्गलम् मोक्षमार्गस्य नेतारम् वेतारम् कर्म भूतम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलोकम्
आज परम मंगलकारी आदि योग पुरुष आदि परमात्मा एवं श्री आदिनाथ भगवान नो जन्म अने तप कल्याणक नो मंगल महोत्सव छे। अपने इमने आज इमना जन्म कल्याणक अने तप कल्याणक ना दिवसे अपने इमने याद करीने जे वितरागता अने सर्वज्ञतानी धारा इमने आ युग में वहावी छे एने याद करी अने एने प्राप्त करवानी भावना थी अपने यहाँ आ तत्वार्थ सूत्र नो स्वाध्याय करी रह्या छे। तत्वार्थ सूत्र ग्रंथना आधारे આપણે એ જોઈ રહ્યા છે કે જીવે જુદા જુદા શુભાશુભ ભાવ કરીને કઈ રીતે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યું છે અને આ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતી વખતે એ ક્યાં ક્યાં જઈને ઉત્પન્ન થયો અને એને કેવી કેવી અવસ્થાઓ પ્રાપ્ત થઈ, એ ક્ષેત્રોની કેવી વ્યવસ્થા હતી અને ત્યાં એના કેવા ભવનો હતા, ત્યાં એના કેવા શરીરો હતા, એનું આયુષ્ય કેટલું હતું, એના પરિવારમાં કોણ કોણ હતા, આ બધી ચર્ચા આપણે હમણાં જોઈ રહ્યા છે। એમાં આપણે આ ત્રીજા અધિકારમાં પહેલા નરક ગતિ એટલે કે અધોલોકનું વર્ણન આપણે ડિટેલમાં જોયું, હવે આપણે મધ્યલોકનું વર્ણન હમણાં વર્તમાનમાં જોઈ રહ્યા છે અને આ પૂરું થશે પછી ચોથા અધિકારમાં આપણે ઉર્ધ્વલોકનું વર્ણન જોશું। તો જો મધ્યલોકના વર્ણનમાં આપણે અત્યાર સુધી કયા કયા વિષયો જોયા એને ફરીથી એકવાર રિવાઇઝ કરતા, આપણે આમ તો લાસ્ટ ક્લાસમાં જે આવ્યું હોય તો આપણે આખું અત્યાર સુધીના જેટલા સૂત્ર હતા 20-25 સૂત્ર જે આપણે ભણ્યા છે એ બધાની એક સમરી આખા ક્લાસમાં ફરીથી લીધી હતી। કોઈ મિસ કર્યું હોય તો તમે જઈને ઓડિયો સાંભળજો, એટલે આગળના બી મિસ થયા હોય તો બધું કેચઅપ તમારું થઈ જાય, એક ક્લાસમાં આખી સમરી થઈ જાય। હવે જો આપણે ખાલી ટાઇટલ્સ વાંચીને આજે આગળ વધશું, આજે આપણે ઘણો વિષય કવર કરવાનો છે। જો આપણે સાતમા સૂત્રથી મધ્યલોકની વાત આપણે શરૂ કરી હતી તો સાતમા સૂત્રમાં વાત ક્યાંથી શરૂ કરી કે મધ્યલોકમાં કઈ જાતની વ્યવસ્થા છે, તો ત્યાં કહ્યું કે મધ્યલોકમાં દ્વીપ અને સમુદ્રો એકબીજાની આજુબાજુ ફરતા રહેલા છે અને એવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે। આઠમા સૂત્રમાં કીધું દ્વીપ સમુદ્રનો વિસ્તાર કેટલો છે, તો 1,00,000થી લઈને ડબલ 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 કરતા કરતા એક રાજુ સુધી આખી ત્રસ નાડી સુધી એનો વિસ્તાર છે। નવમામાં જંબુદ્વીપનો વિસ્તાર કેટલો છે, એ બધાની વચમાં જંબુદ્વીપ રહેલો છે, તો હવે એનો વિસ્તાર કેવો, કેટલો, એનો આકાર કેવો છે, એ બધી વસ્તુ આપણે વાત કરી। એની અંદર હવે ડિટેલમાં ઘૂસતા જંબુદ્વીપમાં 7 ક્ષેત્ર બને છે, કેમ કે જે ગોળ આખો જંબુદ્વીપ છે એને 6 પર્વતો ડિવાઈડ કરે છે, તો 6 પર્વત ડિવાઈડ કરે છે તો 7 ક્ષેત્ર બને છે। એ 7 ક્ષેત્રના નામ શું છે, એ 7 ક્ષેત્રના સાઈઝ કેટલી છે, એ 7 જે 6 પર્વતો છે એ 6 પર્વતોના નામ શું છે, એનો રંગ કેવો છે, એના એની જે એનો શેપ કેવો છે, એ સેનાથી બનેલા છે, આ બધી ચર્ચા આપણે 14મા સૂત્ર સુધી કરી। પછી જો 15મા સૂત્રથી આજે 6 પર્વતોની ઉપર સરોવર રહેલા છે, એ આ 14મા સૂત્રથી આ 6 પર્વતોની ઉપર સરોવરો રહેલા છે, તો એ 6 સરોવરોના નામ શું છે, એમની લેન્થ, એમની વિડ્થ, એમની ડેપ્થ કેટલી છે, એ સરોવરોની અંદર રહેલા કમળોનું માપ કેટલું છે અને એ કમળોમાં કોણ રહે છે, આ બધાની ચર્ચા આપણે 19મા સૂત્ર સુધી કરી। હવે એ 6 સરોવરોમાંથી 14 મહાનદીઓ નીકળે છે અને 14 મહાનદીઓ 7 ક્ષેત્રની અંદર વહે છે, તો એ કઈ કઈ મહાનદી છે, પછી એ નદીઓનું વહેણ કઈ દિશામાં જાય છે અને એ નદીઓમાં એની સહાયક નદીઓ કેટલી છે, આ બધી ચર્ચા આપણે 23મા સૂત્ર સુધી કરી અને લાસ્ટ ક્લાસમાં જ આપણે 24મું સૂત્ર લીધું હતું કે ભરત ક્ષેત્રનો હવે વિસ્તાર કેટલો છે. આ જંબુદ્વીપમાં આપણે જ્યાં રહેલા છે એ સૌથી નીચેનું ક્ષેત્ર, જે 7 ક્ષેત્ર જેમાં સૌથી નીચે ભરત ક્ષેત્ર છે, ત્યાં આપણે રહેલા છે. આટલી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી. એ નાનામાં નાનું ભરત ક્ષેત્ર છે. હા, જો આપણે એ પણ એની સાઈઝ માટે આપણે આ કોઈ ગણિત જોયું તો અહીંયા કે ભરત ક્ષેત્રની જે થિકનેસ છે, આ આખું ગોળ જંબુદ્વીપ હોય અને નીચેથી ઉપર જતા જઈએ તો પહેલા ભરત ક્ષેત્ર આવે, પછી હિમવાન પર્વત આવે, એના પછી ભરત, પછી ભરત, પછી હિરણ્યવત ક્ષેત્ર આવે છે, પછી હરિક્ષેત્ર આવે, પછી વિદેહ ક્ષેત્ર આવે, પછી રમ્યક, હિરણ્યવત અને એરાવત, એમ કરીને 7 ક્ષેત્ર છે. તો આ દરેક ક્ષેત્રની થિકનેસ કેટલી છે એ આપણે એક ગણિત અહીંયા કર્યું હતું. આપણે જોયું હતું, આપણે એને એક્સ કીધું ભરત ક્ષેત્રને, તો હિમવાન પર્વત 2x થાય છે, એના પછીનું ક્ષેત્ર 4x, પછી 8x, પછી 16x, એમ કરતા કરતા. અને આખી ડાયામીટર છે 1 લાખ યોજન, જંબુદ્વીપનું ડાયામીટર 1 લાખ યોજન છે. તો 1 લાખ યોજન ને ટોટલ 190નું સમ થશે, એ 190 થી ડિવાઈડ કરીએ તો ભરત ક્ષેત્રની થિકનેસ આપણને 526 યોજન આવી હતી. 526 6/19 જે રેશિયો, એટલું ભરત ક્ષેત્રની થિકનેસ આવી. આટલા સુધી બધા મારી સાથે છો? હવે લાસ્ટ ટાઈમ મેં તમને હોમવર્ક આપ્યું હતું કે આપણે થિકનેસ તો કાઢી ભરત ક્ષેત્રની, પણ ભરત ક્ષેત્રની લેન્થ કેટલી, એની લેન્થ કેટલી છે અને એ કેવી રીતના કાઢશો, એ મેં તમને હોમવર્ક આપ્યું હતું. કોઈ વિચાર કર્યો છે આના ઉપર, કે કોઈ હોમવર્ક કરીને લાવ્યા છો? આન્સર કોઈને ખ્યાલ છે? કોઈને નહીં. ચલો હું તમને મેથડ કહું છું. મેં લાસ્ટ ટાઈમ તો ઓપન એન્ડેડ ક્વેશ્ચન મૂક્યો હતો, આજે હું મેથડ કહું છું. ગણતરી કરીને નેક્સ્ટ ટાઈમ લાવજો, ઠીક છે? જો ધ્યાનથી સાંભળજો, થોડું કોમ્પ્લેક્સ છે. આ તો સિમ્પલ હતું ને, કે ભરત ક્ષેત્ર 1, પછી હિમવંત પર્વત 2, તો 1+2+4+8+16, એમ કરતા કરતા 64 સુધી આવે છે. વિદેહ ક્ષેત્ર 64x, તો આપણે 63x એના ટ્વાઇસ પ્લસ 64, એમ કરીને 190 નંબર કાઢ્યો. આ તો સિમ્પલ હતું. હવે ભરત ક્ષેત્રની લેન્થ કાઢવા માટેનું ગણિત થોડું સમજજો. ઇમેજિન કરો કે તમારી પાસે એક અર્થ, ખાલી બીજના ચંદ્ર જેટલું ક્ષેત્ર છે, બરાબર? તો નીચેથી સર્ક્યુલર, ઉપરથી ફ્લેટ, અને એની થિકનેસ છે 526 યોજન. તમારે એની લેન્થ કાઢવાની છે, બરાબર? હવે જંબુદ્વીપનું ટોટલ ડાયામીટર છે 1 લાખ યોજન. તો જંબુદ્વીપની રેડિયસ કેટલી હશે? હા, 50,000 યોજન, બરાબર? 50,000 યોજન. એ 50,000 યોજન માંથી નીચેનો છેલ્લો ભાગ ભરત ક્ષેત્ર છે, 526 યોજન, બરાબર? હવે એક આખો એંગલ ડ્રો કરો. ભરત ક્ષેત્રનો, જંબુદ્વીપનું જે સેન્ટર છે ત્યાંથી ભરત ક્ષેત્રના એક કોર્નર પર અને સ્ટ્રેટ નીચે, સ્ટ્રેટ જે ભરત ક્ષેત્રને હાફમાં ડિવાઈડ કરે એવી રીતે, ખ્યાલમાં આવે છે? તો જંબુદ્વીપની આ રેડિયસ પણ 50,000 અને આ રેડિયસ પણ 50,000, બરાબર? પણ આ રેડિયસમાંથી 526 યોજન હવે કાઢી નાખો. તો 526 કાઢી નાખો તો બાકીની લેન્થ જેટલી રહેશે, દેટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ હિમવંત પર્વત થી સુમેરુ પર્વતના સેન્ટર સુધી, બરાબર? આટલું બધાને ક્લિયર છે? હવે આ જે લેન્થ મળી, એ લેન્થ અને જંબુદ્વીપની બીજી આ આખું રેડિયસ, એ આખું કરશો તો ટ્રાયંગલ, રાઈટ એંગલ ટ્રાયંગલ બનશે ને, બનશે કે નહીં? હવે રાઈટ એંગલ ટ્રાયંગલમાં તમે કોસ થીટા લગાવો, એડજેસન્ટ ડિવાઇડ બાય હાઇપોટેનિયસ, એડજેસન્ટ ઇઝ 50,000 - 526 અને હાઇપોટેનિયસ ઇઝ 50,000, બરાબર? એવરીબડી વિથ મી? એનાથી તમને ઓલો એંગલ મળશે. એ કોસ થીટા લગાવશો, એડજેસન્ટ ડિવાઇડ બાય હાઇપોટેનિયસ, તો એનાથી ઓલો એંગલ મળશે. એંગલ મળ્યો, ઈ એંગલથી હવે તમને સામેની લેન્થ મળી જશે. હવે એમાં સાઇન થીટા લગાવો, ઓપોઝિટ ડિવાઇડ બાય હાઇપોટેનિયસ. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? ખ્યાલ આવ્યો કે નહીં? જો મેથડ મેં કીધી, ગણિત કરીને તમે લાવો, ખ્યાલ આવે છે? હા,
હવે
અરે આટલું તો હવે આ હવે થોડું ગૂગલ કરજો બીજું શું ત્રિકોનોમેટ્રી ભૂલી જાઓ પણ એટલું તો સિમ્પલ છે ને કે બાજુની ડિવાઈડ બાય હાઇપોટેન્યુસ અને એને કોસ ઇન્વર્સ કરો અને જે એંગલ આવ્યો એને સાઇન કરો મલ્ટીપ્લાય બાય 50,000 કરો આન્સર મળી જશે. આન્સર તો મેં આપી દીધો પણ મને નંબર જોઈએ છે. જેવી રીતના મેં થિકનેસ તો કીધી 526 યોજન 6/90 આ કેટલું છે ગોતીને લાવજો. ચાલો ગૂગલમાં નહીં મળે પણ ગૂગલમાં ગણિત તો મળશે ને. બોલો શું કહો. જો આપણે શું કર્યું, આપણે ભરત ક્ષેત્ર જે છે એ સમજો, ભરત ક્ષેત્રનો વચ્ચે એક લાઈન ડ્રો કરો અને એ લાઈનને સુમેરુ પર્વત સુધી લઈ ગયા, પરપેન્ડિક્યુલર એકદમ સ્ટ્રેટ. અને બીજું જ્યાં ભરત ક્ષેત્ર પૂરું થયું, એ જે ચંદ્રમા જ્યાં પૂરો થયો ત્યાંથી લઈને સુમેરુ પર્વતના એન્ડ સુધી લાઈન ડ્રો કરી, તો એ આમ આવીને આ સ્ટ્રેટ આવી છે. બરાબર છે ને. હવે આમાંથી આ ભરત ક્ષેત્રનો ભાગ કાઢી નાખો, નીચેનો ભાગ કાઢી નાખો, તો બાકીનો ભાગ રાઈટ એંગલ ટ્રાયંગલ થાય છે. બસ એનાથી તમને આ લેન્થ મળી જશે. ખ્યાલ આવે. અને એ ન મળે તો ઓલું પાયથાગોરસ થિયરમ લગાવજો કે આનો સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ. હાફ નથી લીધું, આ ખાલી રેડિયસની જ વાત છે. હમણાં જંબુદીપને ભૂલી જાઓ. હા એને ડબલ કરવું. યસ યસ. આ ભરત ક્ષેત્રનો અડધો ભાગ મળ્યો એને ડબલ કરશો એટલે એની ટોટલ લેન્થ. ચાલો હવે આગળ વધીએ. આજે થોડો નવો વિષય આપણે શરૂ કરીએ છીએ. જો આપણે 24, 25, 26 સૂત્રમાં શું વાત કરી કે ભરત ક્ષેત્રનો વિસ્તાર જોયો એ 526 યોજન આપણે કાઢ્યો. આગળના ક્ષેત્રના વિસ્તાર જોયા તેમાં ડબલ ડબલ છે એમ ખાલી જનરલાઇઝ કર્યું અને 26માં સૂત્રમાં આ બધા ક્ષેત્રનો વિસ્તાર આપણને કીધો. તો જો ભરત ક્ષેત્ર પછી હિમવંત પર્વત એનો ડબલ, પછી હેરણ્ય હેમવત ક્ષેત્ર તો એનો ડબલ, એના પછી મહાહિમવંત પર્વત એનો ડબલ, પછી હરિક્ષેત્રનો ડબલ, પછી નિષદ પર્વત સુધી ડબલ અને વિદેહ ક્ષેત્ર ઇઝ ધ મેક્સિમમ. હવે જો એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે 7 ક્ષેત્રમાં ડિવાઈડ કર્યા છે બરાબર, પણ જે વિદેહ ક્ષેત્ર છે એની વચમાંથી સીતા અને સીતોલા નદી વહે છે, વિચ વિલ ઓલ્સો ડિવાઈડ આખું જંબુદ્વીપ ઇન્ટુ હાફ. બરાબર. તો વિદેહ ક્ષેત્રની પણ જે થિકનેસ છે એ અડધી નોર્થમાં છે અને અડધી સાઉથમાં છે. તો એ 33,000 યોજન જે અહીંયા કીધું 33,684 તો એમાં પણ જે 16,842 યોજન ઉપર નોર્થમાં અને 16,842 યોજન સાઉથમાં અને એમાંથી એ જે ઉપર નીચે કીધું એમાંથી હવે સીતા સીતોદાની થિકનેસ કાઢી નાખો તો તમને નોર્થ વિદેહ અને સાઉથ વિદેહની થિકનેસ મળે છે. આટલો ખ્યાલમાં આવ્યો બધાને. એ તો એની ઉપર આવશે ને. હા એનું હવે અડધું અડધું કરીને હવે પાછું ઉપર અડધું થતું જશે. બરાબર. ચલો આ તો આપણે તે વિસ્તારની વાત. હવે આપણે લઈએ છીએ કે આ ભરત અને આખા જે જંબુદ્વીપમાં કાળચક્રની સુવ્યવસ્થા છે. આજનો આ નવો ટોપિક છે. જો 26મું સૂત્ર, સોરી 27મું સૂત્ર, ભરત અને એરાવત ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન. જો સૂત્ર વાંચું છું બધા સાથે વાંચજો. ભરત એરાવતયો વૃદ્ધિ રાસો. ભરત એરાવતો વૃદ્ધિ રાસો. વૃદ્ધિ એટલે વધે છે, રાસ એટલે ઘટે છે. ષટ સમયાભ્યામ ઉત્સર્પિણી અવસર્પિણી ભ્યામ. ખ્યાલ આવે છે બધાને. ષટ સમયાભ્યામ એટલે જેના 6 ભાગ છે અને કેવા છે એ કાળચક્ર કેવું છે કે ઉત્સર્પિણી અવસર્પિણી ભ્યામ. જો આખું જંબુદ્વીપ છે એ જંબુદ્વીપમાં 2 પ્રકારના ક્ષેત્ર રહેલા છે. એક ક્ષેત્ર છે એને કહેવાય છે ભોગ અને બીજા પ્રકારના ક્ષેત્ર છે એને કહેવાય છે કર્મ. હવે આપણે જનરલી 6 કાળની વ્યવસ્થા એક જનરલી રીતે આપણે સાંભળી હશે કે ભાઈ કાળચક્રમાં 6 કાળ હોય છે, તો પહેલો બીજો ત્રીજો એવી રીતે. અને અવસર્પિણીમાં એ પહેલાથી છઠ્ઠા સુધી ઘટતું જાય છે અને ઉત્સર્પિણીમાં એ છઠ્ઠા થી પહેલા સુધી વધતું જાય. જો આ છઠ્ઠા થી પહેલા સુધી એમ કહેવું હોય તો ઉપચારશે. એકચુઅલી ઔસરપીણી ના એંગલ થી ઉત્સરપીણી કીધું છે. બાકી ઉત્સરપીણી નો જે ફર્સ્ટ છે એ ફર્સ્ટ કહેવાય છે, એ છઠ્ઠો નથી કહેવાતો. ખ્યાલ આવ્યો? એટલે જયારે આપણને અહીંયા ઔસરપીણીમાં ચોથો કાળ હોય, જયારે તીર્થંકરો થાય છે, તો ત્યાં ઉત્સરપીણીમાં ત્રીજા કાળમાં તીર્થંકરો થાય છે. કેમ કે પહેલો કાળ છઠ્ઠા જેવો છે, બીજો કાળ અહીંયા પાંચમા જેવો છે, ત્યાં ત્રીજો અહીંયા ચોથા જેવો છે. આટલું ખ્યાલ આવે? ઓકે. તો આ જે કાળચક્રની વ્યવસ્થા જે છે ઉત્સરપીણી અને ઔસરપીણીની, એ બધી વ્યવસ્થા અમુક જ ક્ષેત્રમાં છે, આખા જંબુદ્વીપના અમુક જ એરિયામાં છે. અને બાકીના એરિયામાં વન પર્ટિક્યુલર કાળ જેવી વ્યવસ્થા હંમેશા રહે છે, કોઈ પણ એક પર્ટિક્યુલર કાળ. હવે કયો છે આપણે જોશું, કેમ કે દરેક જગ્યાએ જુદા જુદા કાળ જેવી વ્યવસ્થા છે. ના, એમાં પણ જો વિશેષ છે, વિદેહ ક્ષેત્રમાં ચોથા કાળ જેવી વ્યવસ્થા એમ જનરલ ન કરી શકાય, એમ જનરલાઇઝ ન કરી શકાય. આપણે જોશું ક્યાં શું વ્યવસ્થા છે. આટલું બધાને ખ્યાલ આવ્યો કે નહીં પહેલા, કે પહેલા તો કાળ ચક્રમાં છ જુદા જુદા કાળ જોવામાં આવે છે. હવે કાળ તો કાળ છે, જો ટાઈમ તો ટાઈમ છે, એમાં કઈ જુદી જુદી વ્યવસ્થા નથી. કઈ એવું છે કે ભાઈ પહેલા કાળનો સમય ફાસ્ટ ભાગે છે અને છેલ્લા કાળનો સમય સ્લો ભાગે છે, એવું કઈ નથી. તો સમય તો સમય છે, જે કાળનું નાનામાં નાનું માપ એ તો એ જ છે. તો ફરક શું પડે છે કે એ જગ્યાઓમાં, એ ક્ષેત્રોમાં ત્યાંની બહારની વ્યવસ્થાઓ બદલાય છે, એટલે એને કહેવાય કે કાળ બદલાય છે. પણ ખરેખર કાળ બદલાતો નથી, કાળ તો કાળ જેવો જ રહે છે. જેવી રીતના નિશ્ચય કાળાનું જે છે ને, એ નિશ્ચય કાળાનું તો સર્વત્ર અને સર્વકાળમાં સમાન જ છે, અને એના આધારિત જે સમયના પરિવર્તનને માપવાનું સાધન વ્યવહારકાળ, તો એ પણ સર્વત્ર અને સર્વકાળે સમાન છે. કોઈકને થાય કે નહીં કે આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં દિવસ લાંબો હશે, એટલે આપણે અહીંયા મનુષ્યમાં, અને દેવોમાં દિવસ ટૂંકા હશે કે હજી વધારે લાંબા હશે, એવું હોય? તો એવું ન હોય. જો જેટલો જે સ્પીડથી સમય અહીંયા ભાગે છે, એ જ સ્પીડથી સમય આખા લોકમાં બધે જ ભાગે છે. આખા લોકમાં, આખા લોક શું, અલોકમાં પણ. કેમ કે અલોકમાં જ્યાં ફક્ત આકાશ છે, તો ત્યાંનું પણ પરિણામન તો થાય છે, તો એ પરિણામન પણ આ જ કાળાનુંના આધારે થાય છે, તો એ પણ આ જ વ્યવહાર કાળ અનુસાર એ ત્યાંનું પરિણામન છે. તો ફરક ક્યાં પડે છે કે જે જે ક્ષેત્રમાં જીવ જાય છે, તો જીવના મોહને કારણે એને એવું લાગે છે કે અહીંયા કાળ બહુ ફાસ્ટ ભાગે છે અને અહીંયા કાળ બહુ સ્લો ભાગે. જેવી રીતના નરક ગતિમાં જીવોને એમ લાગે કે આ તો કાળ જતો જ નથી, આયુષ્ય પૂરા જ નથી થતા. અને દેવગતિમાં જીવો સાગરોપમ સુધી રહે છે, તો એને લાગે છે કે અરે હમણાં તો આવ્યો હતો. ખ્યાલ આવે છે? કેમ કે જીવને ત્યાં મોહ રહેલો છે. આટલો ખ્યાલમાં આવ્યો? ચલો આગળ વધીએ. જો અર્થ વાંચે છે, છ કાળવાળી ઉત્સરપીણી અને ઔસરપીણીમાં ભરત અને એરાવત ક્ષેત્રમાં જીવના અનુભવાદીની હાનિ વૃદ્ધિ થતી રહે છે. કોની હાનિ વૃદ્ધિ થાય છે? કે જીવના અનુભવની, અનુભવ એટલે કે બેઝિકલી બાહ્ય સંયોગોની હાનિ વૃદ્ધિ ત્યાં થાય છે. કઈ રીતે? જો પહેલા એક જનરલ વાંચે, ટીકા. 20 ક્રોડાકોળી સાગરને એક કલ્પકાળ કહેવામાં આવે છે. આજે ઔસરપીણી ને ઉત્સરપીણી મળીને ટોટલ 20 ક્રોડાકોળી સાગરો પણ થાય છે. 20 કરોડ × કરોડ સાગરો પણ. ખ્યાલ આવે છે? એટલે 2×10^15 સાગર, આટલો એક કલ્પકાળ કહેવામાં આવે છે. એક કલ્પકાળના બે ભેદ છે, એક ઔસરપીણી અને એક ઉત્સરપીણી, બરાબર? તેના બે ભેદ છે. ઉત્સરપીણી જેમાં જીવોના જ્ઞાન આદિની વૃદ્ધિ થાય છે. તો કોની કોની વૃદ્ધિ થાય છે? કે જો જીવના શરીરની સાઈઝ વધતી જાય છે, જીવના આહાર આદિની સાઈઝ ઘટતી જાય છે, અથવા જીવના જ્ઞાનના ક્ષયોક્ષમ આદિ વધતા જાય છે. બહારના વસ્તુઓ, હવે સમજો કે જીવ એટલે શરીરની સાઈઝ મોટી હોય અને ઘર એટલા જ એવું બને, પર્વતો એટલા જ એવું બને કે ન બને, તો જે બહારના સંયોગો પણ છે એની પણ સાઈઝ વધતી જાય છે, એને કહેવાય છે ઉત્સર્પણી. ઇન જનરલ જેમ ઉત્સરપીણીમાં પહેલા કાળથી છઠ્ઠા કાળ સુધી જતા જાય છે, એમ એમ સંયોગોમાં અનુકૂળતા વધતી જાય છે. ખ્યાલ આવે છે? ઉત્સરપીણીમાં સંયોગોની અનુકૂળતા વધતી જાય છે, અને અવસરકેણીમાં સંયોગોની અનુકૂળતા ઘટતી જાય છે. જો પહેલું જેમાં ઉત્સર્પિણી જેમાં જીવોના જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે, બીજું અવસર્પિણી જેમાં જીવોના જ્ઞાનાદિમાં ઘટાડો થાય છે. અવસર્પિણીના છ ભેદ છે. આપણે અત્યારના અવસર્પિણી કાળ ચાલુ છે એટલે એની મુખ્યતા અહીંયા વાત કરીએ તો એમાં છ કાળના ભેદ હોય છે. એમાં પહેલો છે સુષ્મા સુષ્મા, અથવા એને સુખમાં સુખમાં પણ કહેવાય છે. તો એમ સમજીએ કે પહેલો કાળ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, અત્યારે આપણે કહીએ ને પાંચમો કાળ ચાલુ છે. તો એમાં કેવી વ્યવસ્થા છે એના અનુસાર એને નામ આપવામાં આવે છે. તો પહેલા કાળને કહેવાય સુષ્મા સુષ્મા, બીજો સુષ્મા, ત્રીજો સુષ્મા દુષ્મા, ચોથો દુષ્મા સુષ્મા, પાંચમો દુષ્મા અને છઠ્ઠો દુષ્મા દુષ્મા. આવી રીતે ઉત્સર્પિણીમાં પણ દુષ્મા દુષ્માથી શરૂ કરીને સુષ્મા સુષ્મા સુધીના છ ભેદ સમજવા. બરાબર, જેવું અવસર્પિણીમાં અહીંયા છે એવું જ મિરર ઇમેજ ઉત્સર્પિણીમાં આપણે સમજવું. બીજો પોઈન્ટ, સુષ્મા સુષ્માનો કાળ ચાર પ્રોડાકોળી સાગરોપમ, વાંચી લઈએ પછી સમજો. પછી સુષ્માનો કાળ ત્રણ કોળાકોળી સાગર, સુષ્મા દુષ્માનો કાળ બે કોળાકોળી સાગર, દુષ્મા સુષ્માનો કાળ એક કોળાકોળી સાગર, એમાં 42,000 વર્ષ ઓછા. પાંચમો દુષ્માનો 21,000 વર્ષ અને છઠ્ઠું દુષ્મા દુષ્મા એટલે કે અતિ દુષ્માનો પણ 21,000 વર્ષ છે. આજે ટોટલ આપણે જોયું 20 કોળાકોળી સાગર, તેનું હાફ થશે 10 કોળાકોળી સાગર. એ 10 નું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના? તો પહેલો કાળ સૌથી મેજર છે જેમાં ચાર કોળાકોળી સાગરો પણ વયા જાય છે. પછી બીજા કાળમાં ત્રણ, ત્રીજા કાળમાં બે અને ચોથા કાળનો એક કોળાકોળી સાગરો પણ, એમાં ફક્ત 42,000 વર્ષ ઓછા. જો એક બાજુ આપણે કહીએ છીએ 1 કરોડ સાગર, સાગરનું માપ જ કેટલું છે કે અસંખ્યાત અસંખ્યાત વર્ષો છે, અને એવા 1 કરોડ સાગર એટલે આ પહેલાથી ચોથા કાળ સુધીના કાળની જે અવધિ છે એ બહુ જ લાંબી છે, બહુ જ લાંબી છે. એની કમ્પેરિઝનમાં પાંચમો કાળ ફક્ત 21,000 વર્ષ અને છઠ્ઠો કાળ પણ 21,000 વર્ષ એટલે કાંઈ જ નથી. જેવી રીતના આપણે એમ જોઈએ ને કે અવસર્પિણી ને ઉત્સર્પિણી વચ્ચે પ્રલય થાય છે, તો એ પ્રલયને આમ જુદો કાળ કીધો નથી, પ્રલયને જુદો કાળ કીધું કે ભાઈ સાતમો કાળ છે એવું ન કીધું. એ તો એક ફિનોમિનન છે છઠ્ઠા અને પહેલાની વચ્ચે, ખ્યાલ આવે, એક જાતની વ્યવસ્થા છે. એટલે આમ બીજી રીતે વિચાર કરીએ, એક રીતે ખાલી ખોલા એંગલથી વિચાર કરીએ તો આખો પાંચમો, છઠ્ઠો, પહેલો અને બીજો એ બધું જાણે વ્યવસ્થા જેવું જ છે. કેમ કે બીજા બધા કાળ સાગરોપમ સાગરોપમના છે અને આ વચમાં 20-21,000 વર્ષ તો કંઈ ન કહેવાય, આંખના પલકારામાં જાણે વયા જાય. એક રિલેટિવલી ખ્યાલ આવે છે, રિલેટિવિટી જોઈએ તો આ 21,000 વર્ષ પાંચમો કાળ વર્સિસ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ અસંખ્યાત અસંખ્યાત વર્ષોનો કાળ છે, ખ્યાલ આવે છે. તો આપણે અવસર્પિણીમાં છ કાળ જોયા, ઉત્સર્પિણીમાં છ કાળ જોયા. બરાબર, ચલો આગળ વધીએ. હવે જો ભરત અને એરાવત ક્ષેત્રમાં આ છ ભેદવાળું પરિવર્તન થયા કરે છે. અસંખ્યાત અવસર્પિણી વીતી ગયા પછી આ ઊંડા અવસર્પિણી એની વાત કરીએ. પહેલા જો સમજીએ, આપણે આ જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર જોયા. એ સાતમાંથી જે નીચે ભરત ક્ષેત્ર સૌથી છેલ્લે અને સૌથી ઉપર છે એને એરાવત ક્ષેત્ર જોયા, અને વચમાં જે વિધેય ક્ષેત્ર. બરાબર, તો આ ભરત ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર અને વચમાં વિધેય ક્ષેત્ર એટલા એરિયામાં કર્મભૂમિની વ્યવસ્થા ચાલી રહી છે. એ વચમાંનું પણ વિધેય ક્ષેત્ર આખું બેન્ડ નથી, ખ્યાલ આવે. જો જે સુમેરુ પર્વત છે એ વિધેય ક્ષેત્રની વચમાં રહેલો છે, બરાબર, પણ સુમેરુ પર્વતના બેઝમાં ભદ્રશાલ વન કરીને બહુ મોટું વન છે. એ મોટું વન આમ પણ ફેલાયેલું છે અને આમ પણ ફેલાયેલું છે, પણ એનો શેપ કેવો છે, જે ઓલા ચાર ગજદંત પર્વત જોયા છે એ ચાર ગજદંત પર્વતની વચ્ચે રહેલું છે ભદ્રશાલ વન. હવે એ ગજદંત પર્વતની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ પાછું ભોગભૂમિ છે, ત્યાં કર્મભૂમિ નથી. એટલે ખરેખર એ એકચ્યુઅલી વિધેય ક્ષેત્રમાં ન આવ્યું, ભાઈ વિધેયનો જ ભાગ છે પણ એ જુદી વ્યવસ્થા છે. હા, હવે ચાર બજદંત પર્વતનો એરિયા જ આખો કાઢી નાખો. હવે એના પછી ઈસ્ટમાં અને વેસ્ટમાં જે વિધેયનો ભાગ રહે છે ત્યાં કર્મભૂમિની વ્યવસ્થા રહે. આટલો ખ્યાલ આવ્યો બધાને? ઈસ્ટમાં અને વેસ્ટમાં વિધેયમાં પ્લસ ભરત ક્ષેત્ર પ્લસ એરાવત છે, આટલી જગ્યાએ કર્મભૂમિની વ્યવસ્થા છે. હવે એના સિવાય આપણે જોયું કે ભરતની ઉપર હેમવત ક્ષેત્ર, એની ઉપર હરિક્ષેત્ર, એની ઉપર પછી નીલ સોરી રમ્ય ક્ષેત્ર, રમ્યકની ઉપર હેરણ્યવત ક્ષેત્ર, અને આ જે મેરુ પર્વતની ઉપર નીચેનો ભાગ, આ બધા એરિયામાં ભોગભૂમિઓ રહેલી છે. પરમનન્ટ ભોગભૂમિ છે આ બધી, પરમનન્ટ ભોગભૂમિ છે. જેવી રીતના મહાવિધેયની ઉપરનો ભાગ છે ને એને કહેવાય છે ઉત્તર કુરુ, એનું નામ છે ઉત્તર કુરુ. એટલે એમ સમજો મહાવિધેયની બે ગજદંત પર્વત ઉપરના લોકો, બરાબર. મહાવિધેય અરે સોરી મહાવિધેય નહીં સોરી સુમેરુ પર્વત, સુમેરુ પર્વતની આજુબાજુ જે બે ગજદંત પર્વત છે જે ઉપર તરફ જાય છે, તો એ બે ગજદંત પર્વત અને ઉપર જે નિષદ પર્વત આવશે ને સોરી નીલ પર્વત, તો સુમેરુ પર્વત એક બાજુનો ગજદંત, પછી નીલ અને બીજી બાજુનો ગજદંત, એની વચ્ચે જે ક્ષેત્ર છે એને કહેવાય છે ઉત્તર કુરુ. ભૈયા મેપ નિકાલે આપને? જરા નિકાલીએ જરા ઉત્તર કુરુ દેખી. હા જો આ સુમેરુ પર્વતની ઉપર કયો કલર છે? બ્લુ, પિંક, પિંક કલરનો જે છે ને, હા એ આખો એરિયા એને ઉત્તર કુરુ કહેવામાં આવે છે. આટલું ખ્યાલમાં આવ્યો? અને એની જે નીચે છે મિરર ઇમેજ નીચે એને દેવ કુરુ ક્ષેત્ર કહેવામાં આવે છે. ઉત્તર કુરુ અને દેવ કુરુ, આ ઉત્તર કુરુ અને દેવ કુરુમાં હંમેશા ઉત્તમ ભોગભૂમિ જેવી વ્યવસ્થા હોય છે. એટલે પહેલા કાળ જેવી વ્યવસ્થા ત્યાં હંમેશા હોય છે, ઉત્કૃષ્ટ કાળ જેવી. ખ્યાલ આવ્યો ને બધાને? હવે એનાથી હજી આગળ જઈએ. જો ઉત્તર કુરુની ઉપર, ભયા ઉત્તર કુરુ કે ઉપર જો નીલ પર્વત છે, નીલ પર્વતની પણ ઓલી બાજુ તો રમ્ય ક્ષેત્ર છે ત્યાં આખું. હા આજે આજે આખું પિંક ક્ષેત્ર છે ને રૂકમી લખ્યું છે એની બાજુમાં, એ આખું ક્ષેત્ર જે છે એને રમ્ય ક્ષેત્ર કહેવાય છે. અને સેમ મિરર ઇમેજ નીચે જોઈએ તો હરિક્ષેત્ર છે. આ બે રમ્યક અને હરિક્ષેત્રમાં ઓલવેઝ બીજા કાળ જેવી એટલે કે મધ્યમ ભોગભૂમિ જેવી વ્યવસ્થા હોય છે. ખ્યાલ આવ્યો બધાને? હવે એનાથી પણ ઉપર જઈએ. ભાઈ મેપ ને વાપસ આવજો. મેપમાં જો રમ્યકની ઉપર ત્યાં હેરણ્યવત ક્ષેત્ર છે. હા બસ યહાં પે જો રાઈટ સાઈડ જે લખેલું છે નામ, હવે ઉપર જો હેરણ્યવત ક્ષેત્ર લખેલું છે, એ હેરણ્યવત ક્ષેત્ર અને નીચે તરફ જશું તો ત્યાં હેમવત ક્ષેત્ર આવશે દક્ષિણ હેમવત. આ બે ક્ષેત્રમાં ઓલવેઝ ત્રીજા કાળ જેવી એટલે કે જગન્ય ભોગભૂમિ જેવી વ્યવસ્થા રહેલી છે. એટલે આપણે જોશું કે એકચ્યુઅલી તો જંબુદ્વીપમાં મેજોરિટી ક્ષેત્રમાં ભોગભૂમિ જેવી વ્યવસ્થા છે. પર્વતોમાં છે ને જો જે પર્વતો છે ત્યાં એવા કોઈ અલગથી જીવો રહેતા હોય એવું કંઈ વર્ણન નથી. આ તો અહીંયા વ્યવસ્થા ક્ષેત્રની વ્યવસ્થાની વાત છે. હવે એમાં જે વિજયાર્ધ પર્વત આવશે ને ભરત અને એરાવતનો, એ વિજયાર્ધ પર્વતની વિશેષતા આપણે જોશું. એમાં ત્યાં કેમ કે એના ઉપર ત્યાં વિદ્યાધર મનુષ્ય રહે છે, એ ગજદંત ને બધા પર્વતો પર ત્યાં કોઈ મનુષ્ય રહેતા નથી, ત્યાં તો દેવો રહે છે, તો દેવોને આ કંઈ કાળચક્ર લાગુ પડતું નથી. ખ્યાલ આવે? તો જો આપણે શું જોયું કે મેરુ પર્વતની ઉપર ઉત્તર કુરુ દેવ કુરુ, એના ત્યાં ઉત્તમ ભોગભૂમિ, પછી રમ્યક અને હરિક્ષેત્રમાં મધ્યમ ભોગભૂમિ, અને હેરણ્યવત અને હેમવત ક્ષેત્રમાં જગન્યવત. આટલું થયું. હવે આવીએ કે જે ભરત ક્ષેત્ર છે અને એરાવત ક્ષેત્ર, ભરત અને એરાવત ક્ષેત્રમાં કર્મભૂમિ, અને જો વિદેહ ક્ષેત્રમાં હવે આ જે કયો બ્રાઉન પેચ છે, કયો છે આ જે રાઈટ સાઈડ નો ઓરેન્જ પેચ જે છે, આ જે વર્ટિકલ છે રેક્ટેન્ગ્યુલર પેચ છે, એ સોરી આઈ એમ કલર બ્લાઇન્ડ તો આઈ કાન્ટ આઈડેન્ટિફાય, પણ આ જે ઉપર નીચેનો જે આખો આમ પેરેલલ લાઇન્સ ડ્રો કરેલી છે, આ હા નંબર જે લખ્યા છે આ પૂર્વ સાઈડનો વિધેય ક્ષેત્ર છે અને સિમિલરલી પશ્ચિમ સાઈડમાં વિધેય ક્ષેત્ર છે. તો આ આખા વિધેયમાં ભરત ક્ષેત્રમાં અને એરાવત ક્ષેત્રમાં કર્મભૂમિની વ્યવસ્થા હોય છે. આટલું બધાને ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો એની અંદર આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ. ભાઈ અભી જરા ભરત ક્ષેત્ર પે આઈએ, નેક્સ્ટ સ્લાઇડ. હા, એ વિધેય ક્ષેત્ર આવ્યું ને ત્યાં કર્મભૂમિ છે સુમેરુ પર્વતની. હા, જો આપનો પ્રશ્ન છે સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં જ્યાં સિમંદર ભગવાન કહીએ છીએ પૂર્વ ઉત્તરમાં, તો એ ક્યાં આવ્યું? તો આ કર્મભૂમિ જે છે એમાં આવ્યું. આપણે જોશું ફરીથી એને થોડી વાર. પહેલા ભરત ક્ષેત્રમાં જોઈએ. જો ભરત ક્ષેત્રમાં જે આખો યલો એરિયા છે ને એ ભરત ક્ષેત્ર છે. એની વચ્ચે એક પર્વત છે, એનું નામ છે વિજયાર્જ પર્વત. અને બે બાજુ બે નદીઓ છે, ગંગા અને સિંધુ. તો ટોટલ ભરત ક્ષેત્રના છ એરિયા ડિવાઈડ થઈ જાય છે, છ ક્ષેત્રમાં ડિવાઈડ થાય છે. હવે એ છ ક્ષેત્રમાંથી જો ફરીથી આપણે સાઈઝ પ્રમાણે જોઈ લઈએ તો 526 યોજન જોયું હતું ને એની થિકનેસ, તો વિજયાર્જ પર્વતની થિકનેસ છે 50 યોજન. તો એ 526 માંથી 50 કાઢી નાખો, લગભગ 476 જેવું થાય. એ 476 ના બે ભાગ કરો એક્ઝેક્ટ, એટલું ઉપરનું ને એટલું નીચે, એટલે લગભગ 288 જેવું કંઈક થશે. વોટ એવર કંઈક એટલું લગભગ આજુબાજુ થાય છે. હા, 238 જેવું થાય છે. બરાબર, આટલું ક્લિયર છે બધાને? ઓકે, હવે જે નીચેનો ભાગ જો આર્યખંડ લખેલું છે, નીચે સેન્ટરમાં જ્યાં આર્યખંડ લખેલું છે એ એક આર્યખંડ છે અને બાકીના પાંચ મલેચ્છખંડ છે. આર્યખંડ ને મલેચ્છખંડમાં ફરક શું? કે જે આર્યખંડ એટલે જે જે જગ્યાએ જીવો આર્ય પ્રવૃત્તિના છે, એટલે જરા સભ્ય જીવો છે, જ્યાં ધર્મની પ્રવૃત્તિ આદિ થાય છે અને સભ્ય જીવો છે. અને મલેચ્છખંડના જીવો કેવા છે? કે અસભ્ય જીવો છે, એટલે ત્યાં કોઈ ધર્મ આદિની પ્રવૃત્તિ હોતી નથી. અને ત્યાં કોઈ જાતના જે રીતના તીર્થંકર આદિ મહાપુરુષો, મુનિરાજો, શલાકા પુરુષો આદિ ત્યાં મલેચ્છખંડમાં થતા નથી. બરાબર, હવે મૂળ પ્રશ્ન એ છે કે આપણે કાળચક્રની વાત કરીએ છીએ તો એ કાળચક્ર ક્યાં ચાલે છે? તો આ આખા ભરત ક્ષેત્રમાં ફક્ત આર્યખંડમાં 6 કાળની પ્રવૃત્તિ થાય છે. મલેચ્છખંડમાં 6 કાળની પ્રવૃત્તિ એટલે આવી રીતના પરિણમન થતું નથી. ના, હવે એમાં કઈક વિશેષતા છે મલેચ્છખંડની, એ હું તમને પછી કહીશ. હમણાં આટલું સમજો કે આ કાળચક્રનું પરિણમન ઉત્સર્પિણી અવસર્પિણી આદિ એ ફક્ત આર્યખંડમાં થાય છે. આટલું ક્લિયર બધાને? હવે ભૈયા વાપસ પુરાને મેપ પે જઈએ ઉપર વાલે. હવે એમ ઇમેજિન કરો કે આજે વિધેય ક્ષેત્ર છે, કોઈ બી એક વિધેય પે ઝૂમ ઇન કીજો, એક ઝૂમ ઇન કીજે જરા. હા બસ, હવે જો કોઈ પણ એક નંબર લઈ લો, સમજો 10 નંબરનો નંબર લીધો આપણે, તો અહીંયા તો એક આખું રેક્ટેંગલ દેખાય છે ને? હા, એક આખું રેક્ટેંગલ દેખાય છે, પણ એ એવી રીતના નથી. એ રેક્ટેંગલની અંદર પણ એક પર્વત આડો છે અને બે સબ નદીઓ છે. ખ્યાલ આવે? જે રીતના ગંગા સિંધુ હતી એ, અને અહીંયા વચમાં પર્વત છે વિજયાર્જ પર્વત. તો એમ કરીને એ 10મા વિધેયના પણ 6 ભાગ થઈ ગયા છે. એવી રીતના ઉપરના 8 વિધેયના 6-6 ભાગ, નીચેના 8ના 6-6, એમ કરીને ટોટલ 32 વિધેય ક્ષેત્ર છે અને બધાના 6-6 ભાગ થઈ જાય છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ જે 6 ભાગ થાય એમાં પણ જે બોટમ સેન્ટર આર્યખંડ કહેવાય છે, અને વિધેય ક્ષેત્રમાં પણ કોઈ પણ એક વિધેયમાં 5 મલેચ્છખંડ હોય છે. ખ્યાલ આવે? એટલે 32 વિધેય ક્ષેત્ર છે તો 32 આર્યખંડ અને 160 મલેચ્છખંડ. આટલો ખ્યાલ આવે છે બધાને? હવે જે કાળચક્રનું પરિણમન છે એ ફક્ત 32 આર્યખંડમાં જ થાય છે, બાકીના 160 મલેચ્છખંડમાં કાળચક્રનું પરિણમન થતું નથી. હવે એની પણ કંઈક વિશેષતા છે, આપણે જોશું થોડી વાર. આટલું બધાને ખ્યાલ આવ્યો? સેમ અરેન્જમેન્ટ એરાવત ક્ષેત્રમાં સમજો. એરાવતમાં પણ એક મિનિટ, આપણે જરા રાહ જોઈએ. હા, તમારી વાત સાચી છે, સોરી મારી મિસ્ટેક કહી, જે વિધેય ક્ષેત્રમાં જે આર્યખંડ છે એમાં કાળચક્રનું પરિણમન મેં કીધું એ ખોટી વાત છે. ત્યાં ફક્ત ચોથા કાળ જેવી વ્યવસ્થા હોય છે, પણ ત્યાં મલેચકંડમાં ચોથા કાળ જેવી વ્યવસ્થા નથી, એટલે એની વાત આપણે કરશું થોડી વાર. હવે ઉપર એરાવત ક્ષેત્ર જે જોયું એ એરાવત ક્ષેત્રમાં પણ છ ભાગ આવી રીતના કરજો, વચમાં વિજયાર પર્વત અને બે નદીઓ રક્તા અને રક્તોદા, અને એમાં પણ જે ઉપરના ભાગમાં જે સેન્ટરનો એરિયા છે એને આર્યખંડ કહેવાશે અને બાકીના પાંચ મલેચકંડ. તો કાળચક્રનું પરિણામ આર્યખંડમાં થશે. ચાલો આવી જઈએ પાછું આપણે ટીકા. જો આ 251 પાનું એમાં છેલ્લો પેરેગ્રાફ જે છે એ આપણે જોઈએ. ભારત એરાવત ક્ષેત્રમાં છ વેદવાળું પરિણમન થયા કરે છે. આ ભરત અને એરાવત ક્ષેત્રના આર્યખંડમાં આ છ કાળનું પરિણમન થયા કરે છે. અસંખ્યાત અવસર્પિણી ગયા પછી એક હુંડા અવસર્પિણી કાળ આવે છે. હાલ હુંડા અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. હવે આનો શું મતલબ? આ જે ઉત્સર્પિણી અવસર્પિણી આપણે જોયું ને એ રિપીટ થયા કરે છે. એટલે પહેલા અવસર્પિણી કાળ થાય પછી ઉત્સર્પિણી થાય, એટલે આમાં પહેલા પછી કઈ નથી, પણ બેઝિકલી કોઈ પણ એકથી શરૂઆત કરો તો ઉત્સર્પિણી પછી અવસર્પિણી પછી પાછું ઉત્સર્પિણી પછી પાછું અવસર્પિણી એમ ચક્ર ચાલ્યા કરે. હવે આ ચક્રની અંદર જે ઘણી બધી ફિનોમિનન છે એ બધી કોમન છે. કોમન કઈ ફિનોમિનન છે? કે તીર્થંકર આદિ જીવો ફક્ત ચોથા કાળમાં જ થાય છે. દરેક તીર્થંકર અયોધ્યામાં જન્મ લે છે અને સમેત શિખરથી મુક્તિ પ્રાપ્ત કરે છે. દરેક જે આ ઉત્સર્પિણી અવસર્પિણી આદિ જે છે તો આ કાળચક્રમાં એટલે આખા વિશ્વમાં બધે જ આખા લોકમાં બધે બસ એક વસ્તુ સ્વરૂપને સમજાવનાર દિગંબર જૈન ધર્મ જ છે, બીજે કાંઈ છે જ નહીં. આ પણ દિગંબર નામ તો આપણે હમણાં આપ્યું છે, ખ્યાલ આવે ને? બાકી તો જેવું વસ્તુ સ્વરૂપ છે એવો જ ધર્મ આખા વિશ્વમાં બધે જ છે. એટલે દેવલોકમાં મને કોઈ કે પૂછ્યું દેવલોકમાં એ લોકો કંઈક અલગ ધર્મ માને કે નહીં, મને ગઈકાલે જ એક મેસેજ આવ્યો હતો કે જેવી રીતના આપણે અહીંયા હિન્દુ છે પછી અલગ અલગ સાંખ્ય બૌદ્ધ આદિ છે તો દેવો પણ આવી રીતના જુદા જુદા ધર્મ માનતા હશે કે? તો એવું કંઈ નથી, કેમકે ત્યાં વસ્તુ સ્વરૂપ જ ધર્મ છે, ખ્યાલ આવે ને? તો આ જે જુદા જુદા ધર્મની જે બધી પ્રચલન જે થયું છે આ પ્રચલન કોઈ પણ કાળમાં હોતું જ નથી એક્સેપ્ટ કે આ હુંડા અવસર્પિણી કાળમાં હોય છે, ખ્યાલ આવે? તો આ હુંડા અવસર્પિણી કાળ, હુંડો એટલે શું? હુંડો એટલે દુષ્ટ, હુંડો એટલે દુષ્ટ ઇન જનરલ. તો આ જે અવસર્પિણી કાળ છે નોર્મલ કરતા વધારે દુષ્ટ કાળ છે. એટલે આ કાળમાં ઘણી બધી વિચિત્ર ઘટનાઓ ઘટે છે. જેવી રીતના કોઈ પણ તીર્થંકર હોય એમને ક્યારે પુત્રી ન હોય, પણ આદિનાથ ભગવાનને બ્રાહ્મી અને સુંદરી એ બે પુત્રીઓ થઈ. પછી તીર્થંકરોના જન્મ હંમેશા અયોધ્યામાં જ થાય, એની બધા આપણે જોઈએ છે કે આ વખતે હમણાં 24મા તીર્થંકરોના જન્મ ઘણી જુદી જુદી જગ્યાએ થયા છે, ભલે એ સિમિલર એરિયામાં હોય છે. પછી આપણે જોઈએ કે નિર્વાણ હંમેશા સમય શિખરથી જ થાય, એની બદલે આપણે ચાર તીર્થ સિદ્ધ ક્ષેત્ર જે જુદા થયા. એના સિવાય આવી ઘણી બધી ઘટનાઓ છે. આજે બધા મિથ્યા મતોનું પ્રવર્તન હમણાં ચાલી રહ્યું છે અને બીજી અમુક ઘણી બધી, એટલે દેર ઇઝ અ ફિક્સ્ડ સેટ ઓફ ઘટનાઓ જે શાસ્ત્રમાં લખેલી છે કે આ બધી વસ્તુઓ હુંડા અવસર્પિણી કાળને કારણે થઈ છે. ચક્રવર્તી આદિનો માનભંગ થવો, જે આપણે ભરત અને બાહુબલીનું જે આખું એક પ્રસંગ છે, તો ચક્રવર્તીનું માનભંગ ક્યારેય થતું નથી પણ એ આ કાળમાં થયું છે. એવી રીતના આવા ઘણા બધા પ્રસંગો છે જે આ હુંડા અવસર્પિણી કાળમાં. આ જે આદિનાથ ભગવાનનું નિર્વાણ ત્રીજા કાળમાં થવું, નિર્વાણ નહીં એને, હા એ જન્મ આદિ, એટલે આ બધું આ હુંડા અવસર્પિણી કાળનો પ્રભાવ છે. ચાલો આગળ વધીએ. જો થર્ડ પોઈન્ટ, ભરત અને એરાવત ક્ષેત્રના મલેચખંડો, હવે જો આ ધ્યાનથી સાંભળજો મલેચખંડની શું વ્યવસ્થા છે. ભરત અને એરાવત ક્ષેત્રના મલેચખંડો તથા વિજયાર્થ પર્વતની શ્રેણીઓમાં અવસર્પિણી કાળમાં ચતુર્થમ એટલે કે દુષ્મા સુષ્મા કાળની શરૂઆતથી તે અવસર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે અને ઉત્સર્પિણી કાળમાં ત્રીજા દુષ્મા સુષ્મા કાળના આદિથી તે ઉત્સર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે. તેમાં આર્યખંડોની માફક છય કાળોનું પરિવર્તન થતું નથી અને તેમાં પ્રલય કાળ પણ હોતો નથી. જો આને થોડું સમજવાની ટ્રાય કરીએ, ના ના એમ નથી, જો એક મિનિટ સાંભળો. જે આર્યખંડમાં આપણે જોયું કે છ કાળની વ્યવસ્થા છે, બરાબર? તો છ કાળમાંથી જે પહેલો કાળ હોય તો એ પહેલા કાળમાં જીવોના આયુષ્ય જે નીચે લખ્યા છે, ત્રણ પલ્યથી બે પલ્ય સુધી, આપણે વાંચશું બે મિનિટ. અને જે મનુષ્ય હોય એનું શરીર ત્રણ કોષ લાંબું હોય, ત્રણ કોષ, એક કોષમાં 500 ધનુષ્ય, નહીં 2000 ધનુષ આવે એક કોષમાં, એટલે ત્રણ કોષ એટલે 6000 ધનુષનું શરીર હોય. આપણે જોઈએ છીએ આદિનાથ ભગવાનનું શરીર 500 ધનુષનું હતું, ચોથા કાળની શરૂઆત, ખ્યાલ આવે છે? તો પહેલા કાળમાં એવું 6000 ધનુષનું શરીર, પછી ઘટતું ઘટતું 4000 ધનુષ સેકન્ડ કાળમાં, પછી થર્ડ કાળમાં 2000 ધનુષ, ચોથા કાળમાં 500 ધનુષ. એટલે ઇન જનરલ આપણે જોઈએ બધી વસ્તુઓમાં આયુષ્ય, પછી જીવોનો આહાર, શરીરની અવગાહના આદિ, એ બધું પહેલા કાળથી લઈને છઠ્ઠા કાળ સુધી ઘટતું જાય. તો પ્રોફાઇલ કેવી બને? એ જાણે આમ લિનિયર સ્લોપ નીચે જતો હોય એ જાતની પ્રોફાઇલ બને છે, પહેલાથી છઠ્ઠા સુધી, બરાબર? હવે જો અહીંયા મલેચ્છ ખંડોમાં કેવી વ્યવસ્થા છે, મલેચ્છ ખંડોમાં એવી વ્યવસ્થા છે કે જે ચોથા કાળની શરૂઆતમાં, જેવી રીતના અહીંયા આદિનાથ ભગવાનનું 500 ધનુષની હાઈટ હતી, તો જ્યારે આર્યખંડમાં પહેલો બીજો ત્રીજો કાળ હોય ત્યારે ત્યાં મલેચ્છ ખંડોમાં ચોથા કાળની શરૂઆત જેવી જ પ્રોફાઇલ હોય છે અને ફ્લેટ રહે છે, ખ્યાલ આવે? અહીંયા શરીરની અવગાહના ત્રણ કોષ છે અને ત્યારે મલેચ્છ ખંડમાં 500 ધનુષ છે, પછી અહીંયા બે કોષ થઈ તો એ ત્યાં 500 ધનુષ છે, અહીંયા એક કોષ થઈ તો એ ત્યાં 500 ધનુષ, બરાબર? એમ કરીને આ આમ નીચે આવતા ગયા અને અહીંયા મલેચ્છ ખંડમાં સ્ટ્રેટ છે. હવે જ્યારે ચોથા કાળની શરૂઆત થઈ તો ચોથા કાળની શરૂઆતથી લઈને ચોથા કાળના અંતમાં અહીંયા 500 ધનુષથી હાઈટ ઘટતી ઘટતી 7 હાથ સુધી આવે છે, મહાવીર ભગવાનની 7 હાથની હતી. તો અહીંયા પણ જો લખ્યું છે 7 હાથ અને 2 હાથ એવી રીતના, તો એ 7 હાથ સુધીની હાઈટ સુધી ઘટે છે. તો આર્યખંડમાં 500 ધનુષથી 7 હાથ ઘટે તો ત્યારે મલેચ્છખંડમાં બી 500 ધનુષથી 7 હાથ સુધી ઘટે છે. એટલે પહેલા પ્રોફાઇલ ફ્લેટ હતી, પછી ચોથા કાળમાં જે ઘટવું થયું તો અહીંયા બી ઘટવું થયું મલેચ્છખંડમાં, અને હવે જે અહીંયા પાંચમા છઠ્ઠા કાળમાં આર્યખંડમાં હજી ફર્ધર ઘટાડો થશે તો મલેચ્છખંડ ત્યાં સ્ટેડી થઈ જશે પાંચમા. એટલે ત્યાં હંમેશા હવે અહીંયા પાંચમા અને છઠ્ઠા કાળમાં આયુષ્ય ઘટીને સમજો 20 વર્ષ 15 વર્ષ આદિ હશે, તો ત્યાંના હજી આયુષ્ય એ 100 વર્ષના કે 120 વર્ષના એવા છે. ત્યાંની હાઈટ હજી એ જે અહીંયા 7 હાથની હતી એવી ત્યાંની હાઈટ રહે છે. હા, એટલે ત્યાં જે ચોથા કાળની જે પરિવર્તન છે એટલો ભાગ પરિવર્તન થાય છે, બાકીના કાળમાં શરૂઆત જેવું ને અંત જેવું વાતાવરણ ત્યાં રહે છે. આટલો ખ્યાલ આવ્યો ને? હવે પ્રશ્ન ઉભો થાય કે આવી વિચિત્રતા શું કામ, શું કામ? તો જો આપણે અહીંયા આર્યખંડમાં ચોથા કાળમાં 12 ચક્રવર્તી થાય છે, એ 12 ચક્રવર્તીમાંથી જે ભરત ચક્રવર્તી પહેલા થયા તો એમની હાઈટ 500 ધનુષની હતી, અને જે છેલ્લા ચક્રવર્તી થયા શુભમ ચક્રવર્તી તો એમની હાઈટ તો ઘણી નાની હતી. હવે સમજો મલેચ્છખંડની જે ભરત ચક્રવર્તી હોય ને, તો 96000 રાણીઓ એને હોય, એ 96000માંથી 32000 રાણી આર્યખંડની હોય, 32000 મલેચ્છખંડની હોય અને 32000 વિદ્યાધર રાણીઓ હોય. તો હવે મલેચ્છખંડની રાણી લઈ આવે તો એની હાઈટ અને બધું મેચ તો થવું જોઈએ ને? તો જ્યારે અહીંયા ભરત ચક્રવર્તીની હાઈટ જેટલી હોય છે શરૂઆતમાં, તો મલેચ્છખંડમાં તો એવી પહેલેથી જ એવી શરૂઆતથી જ છે. હવે અહીંયા શુભમ ચક્રવર્તીની હાઈટ નાની છે તો 500 ધનુષની રાણી તો ન લાવી શકે, એટલે એ નાની હોય છે. એટલે એ જાતનું નેચરલી જ પરિણામ જ મલેચ્છખંડોમાં જોવામાં આવે છે. હા, અને પછી એ 7-8 જેવું રહે છે. હવે જો આ જે પરિણમન જે થયું એ ફક્ત ભરત અને એરાવત ક્ષેત્રના મલેચ્છખંડોમાં થયું, કેમ કે વિદેહ ક્ષેત્રમાં જે આર્યખંડ છે, હવે મારો તમને એમ પ્રશ્ન છે, આપણે કીધું કે વિદેહ ક્ષેત્રના આર્યખંડમાં ચોથા કાળ જેવી પરિસ્થિતિ છે, તો ચોથા કાળમાં પણ કઈ, પેલી 500 ધનુષવાળી કે 7 હાથવાળી, કેની વચ્ચે ક્યાંક, ખ્યાલ આવ્યો ને મારો પ્રશ્ન? ખ્યાલ આવ્યો કે નહીં? કે અહીંયા ભરત ક્ષેત્રમાં ચોથા કાળમાં શરૂઆતમાં હાઈટ છે 500 ધનુષ અને અંતમાં છે 7 હાથ, તો આમાંથી વિદેહ ક્ષેત્રમાં કઈ? જેવી અહીંયા શરૂઆતમાં 500 ધનુષ જેવી હોય છે તો વિદેહ ક્ષેત્રના આર્યખંડમાં હંમેશા એવી પરિસ્થિતિ રહે છે. તો ત્યાંના મલેશખંડમાં બી એવી જ હોય છે તો ત્યાં પરિણામન થતું નથી. આટલો ખ્યાલ આવ્યો બધાને? મલેશખંડ નું ઉત્કૃષ્ટ આયુષ્ય, હા, એ 1 કોટી પૂર્વ જેવું હોવું જોઈએ. મને આઈડિયા નથી, એક ખ્યાલ નથી. હા, તો એ ઉત્સર પેણીમાં પાછો વધશે. જો અવસર પેણીમાં મલેશખંડમાં પહેલા ચોથા કાળમાં શરૂઆત જેવી ભૂમિકા હતી, પછી અહીંયા અવસર પેણીમાં ચોથા કાળમાં ઘટાડો થયો તો મલેશખંડમાં બી ઘટાડો થયો. અહીંયા 5મો 6ઠો છે તો ત્યાં સ્ટેબિલાઇઝ થયું. હવે એના પછી ઉત્સરપીણી આવશે તો અહીંયા ઉત્સરપીણીમાં જ્યાં પહેલો બીજો છે તો અહીંયા નીચે જ છે. પછી જ્યાં અહીંયા ત્રીજા કાળમાં બધું વધતું જાય છે તો મલેશખંડમાં પણ વધે છે. હા, એટલે ઉત્સરપીણીમાં મલેશખંડની પ્રોફાઇલ આમ નીચે, સ્લોપ ઉપર અને પછી ફ્લેટ, અને અવસરપીણીમાં ફ્લેટ, સ્લોપ નીચે અને ખ્યાલ આવે. વિદેહ ક્ષેત્રમાં આવું સેમ કેમ નથી થતું? કેમ કે વિદેહ ક્ષેત્રમાં આર્યખંડમાં હંમેશા ચોથા કાળમાં શરૂઆત જેવી ભૂમિકા છે. ત્યાં આવો ચોથા કાળમાં ઘટાડો થતો જ નથી વિદેહ ક્ષેત્રના આર્યખંડ ના ઇમ્પેક્ટ. એટલે ત્યાં જો ઉત્સરપીણી અવસરપીણીમાં ત્યાં વિદેહ ક્ષેત્રમાં હંમેશા ચોથા કાળ જેવી જ રહે, એટલે અહીંયા 6ઠો કાળ હોય ત્યારે ત્યાં બી કંઈક વધારે કંઈક દુષ્ટતા હોય એવું હોતું નથી. કેમ કે ત્યાં હંમેશા ચોથા કાળ. એમાં પણ જો વિદેહ ક્ષેત્રનો આર્યખંડ લઈએ કે મલેશખંડ લઈએ, એ આર્યખંડ હોય કે મલેશખંડ હોય, ત્યાં હંમેશા ચોથા કાળ જેવી જ વ્યવસ્થા, અહીંયા જેવો ચોથા કાળ જેવી વ્યવસ્થા છે એવું ત્યાં હોય છે. જેવી રીતે અહીંયા ચોથા કાળમાં આપણે જોઈએ ને કે 1 કોડાકોડી સાગરો કોમનું છે અને 5મો કાળ 21,000 વર્ષનો છે, તો ત્યાં પણ એવું કંઈક કાળનું સિગ્નિફિકન્સ હશે કે નહીં કે નથી? ત્યાં તો બસ 10 કોડાકોડી સાગર બસ ચોથા કાળ જેવું છે. હા, જો હવે પ્રશ્નનો જવાબ આપીએ, અહીંયા જે કાળના નામ આપ્યા, 6 કાળના જે નામ આપ્યા, સુષ્મા સુષ્મા સુષ્મા, પછી સુષ્મા દુષ્મા દુષ્મા સુષ્મા, પછી દુષ્મા અને દુષ્મા દુષ્મા, આ જેવું અહીંયા સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતા છે એના અનુસાર એના નામ આપ્યા છે. એટલે પહેલા કાળમાં સંયોગો બહુ જ અનુકૂળ અનુકૂળ છે એમ. ત્યાં 2 વાર યુઝ કરવામાં આવે ને આપણે જૈનાગમમાં, જેવી રીતે આપણે કહીએ ને અનંત અનંત ઉપકારી, એટલે કે ઘણી બધી વાર અનંત કહી દીધું એમ. ઇટ ઇઝ 2 રિપ્રેઝેન્ટેટિવ ઓફ મલ્ટીપલ. એટલે અહીંયા જયારે સુષ્મા સુષ્મા કીધું તો ત્યાં ઘણી વધારે અનુકૂળતા છે, પછી સુષ્મા એટલે થોડી ઓછી અનુકૂળતા છે, પછી સુષ્મા દુષ્મા એટલે હવે મિક્સ છે. અનુકૂળતા મેજર છે અને પ્રતિકૂળતા માઇનર છે, અને ચોથા કાળમાં દુષ્મા સુષ્મા છે એટલે પ્રતિકૂળતા પણ છે અને અનુકૂળતા પણ છે, પણ પ્રતિકૂળતા વધારે છે. અને 5મા કાળમાં તો હવે પ્રતિકૂળતા જ છે એટલે ખાલી દુષ્મા, અને 6ઠામાં તો અત્યંત વધારે છે, એટલે એ જાતનું ત્યાં નામ આપ્યું. હા, એટલે ત્યાં તો જે વિદેહ ક્ષેત્રમાં તો જેમ છે એમ જ છે, ત્યાં હંમેશા દુષ્મા સુષ્મા જેવી વ્યવસ્થા છે વિદેહ ક્ષેત્ર ઓલવેઝ. આટલો ખ્યાલ આવે? સોરી, હમણાં આ મહાવીર ભગવાનના નિર્વાણ એ ચોથા કાળમાં થયું, અને એના પછી 3 વર્ષ અમુક કંઈક 7 મહિના અને 15 દિવસ, 3 વર્ષ 8 મહિના 15 દિવસ એટલો ચોથો કાળ રહ્યો મહાવીર ભગવાનના નિર્વાણ પછી, અને એના પછી 5મો કાળ શરૂ થયો. એટલે ત્યારથી લઈને આજ સુધી લગભગ 2500 વર્ષ વીતી ગયા છે. હજી 2600 વર્ષ, હજી 1800 વર્ષ બાકી છે 5મા કાળ. એના પછી 6ઠો કાળ આવશે, પછી પાછી ઉત્સરપીણીની શરૂઆત થશે. ભરત અને એરાવતના મલેશખંડમાં 6ઠા કાળ જેવી અહીંયા જેવી પ્રલયાદી વ્યવસ્થા હોય છે કે જેવો જીવ, જેવી રીતે મનુષ્ય લગ્ન ફરે છે, ઝાડ ઉપર રહે છે, અથવા એ માંસાહાર આદિ ખાય છે, અગ્નિ આદિ હોતી નથી, એવી 6ઠા કાળની વ્યવસ્થા મલેશખંડમાં નથી. મલેચકણમાં જેવી રીતના અહીંયા સમજો કે હમણાંની વ્યવસ્થા છે પાંચમા કાળ કે ચોથા કાળના અંત જેવી, બસ એવી ત્યાં વ્યવસ્થા રહે છે. જ્યાં કોઈ પ્રલય આદિ બી થાય છે એ પ્રલય આર્યખંડમાં જ થાય છે. હજી ઓલી વર્ષાઓની વાત કરે છે ને, સાત પ્રકારની કુવર્ષા અને સાત પ્રકારની સુવર્ષા, એ બી આર્યખંડમાં જ થાય છે. એટલે આખું પ્રલય જેવું આ વિજયાર પર્વત પર અને મલેચકણમાં એવી વ્યવસ્થા છે. હા, એટલે એવું કહેવાય કે છઠ્ઠા કાળમાં અગ્નિ નહીં હોય, એટલે અગ્નિ કાય જીવોની ત્યાં એ જાતિ ઉત્પત્તિ નથી. સૂક્ષ્મ જીવો છે, માદક જીવો નથી, એ જાતનો સમજ. ચાલો, આપણો સમય તો બહુ થઈ ગયો, આ પેરેગ્રાફ ખાલી જોઈને આપણે પૂરું કરીએ. જો ચોથો પોઈન્ટ, ભરત અને એરાવત ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય અને તેની ઊંચાઈ. તો જો આખો ટેબલ આપણે આયુષ્ય અને ઊંચાઈ અને એમને આહારની વાત કરે છે, તો અહીંયા લેફ્ટ સાઈડ આરો લખેલું છે, તો એ 1 2 3 4 5 6 જાય છે. એની શરૂમાં અને અંતમાં કોઈ પણ આરો જે હોય, પહેલો કાળ કે બીજો કાળ ત્રીજો કાળ, તો એ આરાની અંદર પણ થોડું થોડું હ્રાસ થતો જાય. તો કોઈ પણ આરાની શરૂઆતમાં જીવોની અવગાહના, એના આયુષ્ય આદિ વધારે હોય છે. હા, અને પછી ઘટતા ઘટતા એના અંત સુધી એ ઘટી જાય છે. તો જો પહેલા કાળમાં મનુષ્યના આયુષ્ય શરૂઆતમાં 3 પલ્ય, 1 પલ્યમાં અસંખ્યાતા વર્ષો નીકળી જાય છે, 1 વર્ષમાં અસંખ્યાતા અબજો વર્ષો છે, તો એટલે 3 પલ્ય એટલે બહુ જ લાંબુ આયુષ્ય છે એમ સમજો. અને એની અંતમાં 2 પલ્ય. પછી બીજા કાળમાં શરૂઆત થાય છે 2 પલ્યથી, અંત થાય છે 1 પલ્ય હોવું જોઈએ, ત્યાં ટાઈપિંગ મિસ્ટેક લાગે છે મારી બુકમાં. હા, જો આમાં પણ 2 પલ્ય લખ્યું છે પણ 1 પલ્ય હોવું જોઈએ, 2 થી લઈને 1 સુધી, બરાબર. ત્રીજા કાળમાં 1 પલ્યથી લઈને 1 કોટી પૂર્વ વર્ષ, આ 1 કોટી પૂર્વ વર્ષ છે. હવે 1 કોટી પૂર્વમાં યુનિટ નથી લખ્યો પણ વર્ષ છે. પછી ચોથા કાળમાં 1 કોટી પૂર્વથી લઈને 120 વર્ષ. પાંચમા કાળમાં 120 વર્ષથી લઈને 20 વર્ષ હોવું જોઈએ, ફરીથી ટાઈપિંગ મિસ્ટેક છે, 120 નહીં 20 વર્ષ હોવું જોઈએ, 120 થી લઈને 20, બરાબર. અને છઠ્ઠા કાળમાં 20 વર્ષથી લઈને 15. છઠ્ઠા કાળમાં મનુષ્યનું આયુષ્ય ખાલી 15 થી 20 વર્ષનું, ખ્યાલ આવે છે ને. જેવી રીતના હમણાં કહીએ આપણે બાલ્યકાળ અને એના પછી યુવાન કાળ, એના પછી વૃદ્ધ કાળ, એવી રીતના તો બધું 15 વર્ષમાં ફિનિશ, ખ્યાલ આવે છે. હવે જો ઊંચાઈ શરીરોની અવગાહના જોઈએ, તો પહેલા કાળમાં 3 કોષથી લઈને 2 કોષ આપણે જોયું, 1 કોષ એટલે 2000 ધનુષ. પછી 2 કોષથી 1 કોષ, 1 કોષથી 500 ધનુષ, 500 ધનુષથી 7 હાથ, 7 હાથથી 2 હાથ, 2 હાથથી 1 હાથ, બરાબર. આવી રીતના 2 હાથ એટલે આ સમજો 1 હાથ છે, 1 હાથ એટલે લગભગ 1.5 ફૂટ જેવું થાય. એટલે છઠ્ઠા કાળમાં આટલા જ મનુષ્ય હશે આવડા, અને એની શરૂઆતમાં 2 હાથ એટલે ડબલ હાથ જેવો, આટલા, ખ્યાલ આવે. 1 ધનુષની અંદર જો 1 ધનુષ એટલે લગભગ 6 હાથ જેવું, 4 હાથ થાય, સોરી 1 ધનુષ એટલે 4 હાથ, 1 હાથ એટલે લગભગ 1.5 ફૂટ. એટલે 1 ધનુષ આપણે કહીએ 6 ફૂટનું 1 ધનુષ હોય, તેની અંદર 4 હાથ આવે, બરાબર. શું 24 થાય છે? 1 ધનુષમાં 4 હાથ એટલે 500 ધનુષ એટલે 2000 હાથ. ચાલો હવે નીચેનું જોઈએ, મનુષ્યનો આહાર. તો પહેલા કાળમાં ચોથા દિવસે એટલે 4 દિવસ પછી 1 વાર જમે, અને એ બી ખાલી બોર જેટલો આહાર, એક નાનકડું બોર કેટલું આવે બસ એટલું, એટલું ખાઈને એનું પેટ ભરાઈ જાય, એને પછી 3 દિવસ ભૂખ ન લાગે. હા, અને એ બી એવડું મોટું શરીર, 3 કોષનું શરીર અને 1 બોર જેટલો આહાર. હા, દેવગતિમાં તો આહાર જ નથી, ત્યાં તો માનસિક આહાર છે, કે એમને તો શુદા લાગે ને કંઠમાંથી અમૃત ઝરે, એટલે એમને કઈ ખાવું ન પડે. અચ્છા, આ જીવોને કોઈ ત્યાં દેવગતિમાં કોઈ નિહાર આદિ છે જ નહીં, આ જીવોને યથાયોગ્ય હશે જેટલો નિહાર હશે, કેમ કે તો એ મનુષ્ય છે ને. પછી જો આગળ બીજા કાળના જીવો, તો એકાંતરે બેડા પડ જેટલો આહાર, એકાંતરે એટલે બીજા દિવસે એક સિપ કરીને એના પછી. હા, એટલે બેઝિકલી એમ સમજો, ઓલું ચોથા દિવસે હતું તો આ ત્રીજા દિવસે છે. આ બીજા એકચ્યુઅલી ત્રીજો હોવો જોઈએ, અહીંયા એકાંતર લખ્યું કે ત્રીજા કાળમાં બી એકાંતર છે એવું ન હોય, એટલે બીજા કાળમાં ત્રીજા દિવસે હોવું જોઈએ. હા, તો પણ એ ફ્રીક્વન્સી પણ ઘટતી જાય છે, પણ વચમાં ગેપ હોવો જોઈએ. એટલે ઓલું ચોથા દિવસે તો આ ત્રીજા દિવસે, અને પેડા જેવડો એટલે એમ સમજો થોડુંક મોટું, આપણે અંગુર ખાઈએ ને એના જેવું. એના પછી પછી ત્રીજા કાળમાં એકાત્રે આમળા જેવો, આમળું હજી મોટું થઈ ગયું ને એટલે એક દિવસ પછી આમળા જેટલો આહાર. આ જો અહીંયા બ્રેકેટ કરી લખ્યું છે, ત્રીજા કાળ સુધી ભરત હેરાવ ક્ષેત્રમાં ભોગ ભૂમિ હોય છે. હવે ચોથા દિવસે રોજ એક વાર, ચોથા કાળમાં જીવો એક જ વાર જમતા હતા. અને એ પણ જેવી રીતના મુનિરાજના આહારનો કાળ હોય લગભગ સવારના 10-10:30 આવી, તો એના પછી, કેમ કે મુનિરાજ એવા ટાઈમે આવે કે આહાર બની ગયો હોય અને હજી ભોજન કરવા બેઠા ના હોય. ભરત ચક્રવર્તી ની બધા જ જીવો ત્યારે એક વાર જ જમતા હતા, કેમ કે ચોથા કાળની એવી જ વ્યવસ્થા છે. પછી જો પાંચમા કાળમાં ઘણી વાર આપણે જોઈએ છે ને, હવે તો આપણે બ્રેકફાસ્ટ લંચ ડિનર વચમાં બી કઈક સ્નેક આમ તેમ, એટલે હવે આપણું ગાડું ચાલુ જ છે. અને છઠ્ઠા કાળમાં અતિ પ્રચુર વૃદ્ધિ, એટલે ઇમેજિન કરો અત્યારનો આપણો આટલો આહાર છે તો છઠ્ઠા કાળમાં શું હશે, નિરંતર કંઈક ને કંઈક, જેવી રીતના ઓલા કૂતરા કેવા ફરતા હોય, જે મળે એ ખાઈ લે, એને કંઈ કંટ્રોલ નથી, એને જે મળે એ ખાઈ લે, એવું જ છઠ્ઠા કાળમાં જે મળે ખાધા જ કરે, ખાધા જ કરે. તો જો અતિ પ્રચુર વૃદ્ધિ, મનુષ્ય નગ્ન છે, માછલા વગેરેનો આહાર કરે છે, મુનિ શ્રાવકોનો ત્યાં અભાવ છે અને ધર્મનો ત્યાં નાશ છે, આવી કાળચક્રની પ્રવૃત્તિ છે. કોના જેવું? હા, છઠ્ઠા કાળમાં મનુષ્યનું જીવન તિર્યંચ જેવું જ છે, એમ ચાલે, બહુ કાંઈ ફરક નથી. એવો ઝાડ પર જ રહે છે, આવી જેવી રીતના આપણે સોસાયટલ સ્ટ્રક્ચર છે ને હમણાં, ફેમિલી ને સોસાયટી ને એવું બધું કાંઈ જ નહીં રહે, ઝાડ પર રહે છે, ગમે તેની સાથે સંયોગ કરે, ગમે ત્યાં છોકરાઓ થઈ જાય, અને એની સાથે કોઈ ફેમિલી જેવું કાંઈ જ નહીં, બધા પોતપોતાની જિંદગી ત્યાં જીવશે, એ જાતની આખી વિચિત્રતા ત્યાં છઠ્ઠા કાળમાં. ચલો જો આપણે આ જંબુદ્વીપમાં શું છે એની વાત કરી, હવે અન્ય ભૂમિઓમાં પણ કેવી વ્યવસ્થા છે એની આપણે ચર્ચા આગળ કરશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તો હે જપો દિલે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્ત કરનો સદા દે તુમ. બોલો જીનવાણી માતનો, અનંત કૃપાની જ્ઞાન શ્રી જ્ઞાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.